તારીખ 7-8-1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 79 અને 80 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 40.
જીવને કર્મ નો કરતા કહીએ તો પણ, જેટલું માન્ય રાખીએ તો પણ, એમ કેમ તે કર્મ નો ભોગતા જીવ નહીં ઠરે? કેમ કે જડ એવા કર્મ શું સમજે કે તે ફળ દેવામાં પરિણામી થાય, અર્થાત તે ફળદાતા થાય. ફળ દેવાની જળ કર્મ ને શું ખબર પડે? ત્રણ ગાથામાં શંકા રજૂ કરી છે. ઓગણસી ગાથા ઉપર ગુરુદેવ નું સ્પષ્ટીકરણ છે કે ત્યાર સુધી આપે જે જે ન્યાયથી જીવનું કર્મપણું કરતાપણું કહ્યું તે યથાર્થ છે, પણ મને જીવ ભોગતા જણાતો નથી. કર્મ એટલે કાર્ય, જ્ઞાનનું કર્મ એટલે જ્ઞાનની અવસ્થા, તે રૂપ થવું તે કર્તૃત્વ. જ્ઞાનનું કર્મ જીવનો ધર્મ છે, એ ન્યાય શિષ્યને અંતર વિચારથી સમજાયો છે. જળ કર્મનું કરતા પણ નિશ્ચયથી એટલે સાચી દ્રષ્ટિથી નથી, એમ પણ નક્કી થયું છે. તેથી હવે કહે છે કે જળ એવા કર્મ શું સમજે કે ફળ દેવામાં ક્રિયાવાળા થાય, અથવા ફળ આપે. આપોઆપ ફળ કેવી રીતે આપે? એને તો કઈ ખબર પડતી નથી, એને કઈ જ્ઞાન નથી, એને કેવી રીતે આપોઆપ ફળ આપે? આત્મા કર્મનો કરતા અજ્ઞાન ભાવે ભલે હો, જળ કર્મ ફળ કેવી રીતે કરી શકે? નિમિત્ત થી જળ લીધું છે, ખરી રીતે જીવ પોતે દોષરૂપ વિકાર નો કરતા થાય છે. જેટલા રાગાદી જીવે કર્યા તેટલું જ કાર્યરૂપ ફળ આપવામાં તે જળ સમર્થ શી રીતે થાય? જેટલા પુણ્ય પાપના ભાવ કર્યા તેટલું જ માપી માપીને તેનું ફળ જળ કેવી રીતે આપે? જેટલો અપરાધ કર્યો એ પ્રમાણે માપ કાઢવાનું જળમાં તો જ્ઞાન નથી, એમ કે છે. મારે આને ફળ આપવું છે એવી જળને ક્યાં બુદ્ધિ છે, વિચાર શક્તિ ક્યાં છે? આ શિષ્યે ઘણો વિચાર કરીને પ્રશ્ન પૂછ્યો છે. બીજો પ્રશ્ન પૂછે છે કે ફળદાતા ઈશ્વર ગણે. હવે માનો કે ફળ તો ઈશ્વર આપે છે, જળ કર્મ નથી આપવાનું. એક તર્ક લઈ લઈએ કે ફળદાતા ઈશ્વર ગણે, ભોગતા પણ સદાય અને જીવને ફળ ભોગવવા પડે, પણ એમ કહે ઈશ્વર તો કરતા પણ જાય, પણ એમ કહેતા ઈશ્વરનું ઈશ્વરત્વ પણ નહીં રહે, એનું શું થશે? હા, એમ કહે ઈશ્વર તો ઈશ્વર પણ જાય, બરાબર, કરતા પણ ઈશ્વર પણ જાય, એમ જ છે. એમ કહે ઈશ્વર તો ઈશ્વર પણ જાય, ઈશ્વરનું ઐશ્વર્ય નહીં રહે, બીજાને ફળ આપવા જશે તો ઈશ્વરનું ઐશ્વર્ય અથવા વિતરાગપણું નહીં રહે. એટલે મેળ પડતો નથી, એમ શિષ્યનો પ્રશ્ન છે. અંબાલાલભાઈ થોડું વિવેચન કર્યું છે એના ઉપર કે ફળદાતા ઈશ્વર ગણીએ તો ભોગતાપણું સાધી શકીએ, અર્થાત જીવને ઈશ્વર કર્મ ભોગવાવે તેથી જીવ કર્મનો ભોગતા સિદ્ધ થાય ખરો, પણ પરને ફળ દેવા આદિ પ્રવૃત્તિ વાળો ઈશ્વર ગણીએ તો તેનું ઈશ્વર પણ જ રહેતું નથી. એટલે એમ પણ પાછો વિરોધ આવે છે, મેળ પડતો નથી. ઈશ્વર સિદ્ધ થયા વિના એટલે કે કર્મ ફળ દાતૃત્વ આદિ કોઈ પણ ઈશ્વર ઠેર્યા વિના જગતની વ્યવસ્થા રહેતી રહેવી સંભવતી નથી, એવા અભિપ્રાય પ્રત્યે નીચે પ્રમાણે વિચારવા યોગ્ય છે કે જો કર્મના ફળને ઈશ્વર આપે છે એમ ગણીએ તો ઈશ્વરનું ઈશ્વર પણ રહેતું નથી, કેમ કે ફળને ફળ દેવા આદિ પ્રપંચમાં પ્રવર્તતા ઈશ્વરને દેહાદિ અનેક પ્રકારનો સંગ થવો સંભવે છે અને તેથી યથાર્થ શુદ્ધતાનો ભંગ થાય છે. એ લોકો તો માને છે કે ઈશ્વર અવતાર આપણું કરે આપ અવતાર લે છે અને બીજાને શિક્ષા કરે છે, પણ એ પાછું ભૂલી જાય છે કે ઈશ્વર મુક્ત છે કે સંસારી છે. જો મુક્ત હોય તો એને જન્મ લેવાનું બને નહીં. મુક્ત જીવ જેમ નિષ્ક્રિય છે એટલે પરભાવાદીનો કરતા નથી, જો પરભાવાદીનો કરતા થાય તો તે સંસારની તેને પ્રાપ્તિ થાય છે, તેમજ ઈશ્વર પણ પરને ફળ દેવા આદિ ક્રિયામાં પ્રવર્તે તો તેને પણ પરભાવાદીના કરતાપણાનો પ્રસંગ આવે છે અને મુક્ત જીવ કરતાં તેનું ન્યૂનત્વ ઠરે છે. ન્યૂનત્વ એટલે એનું હલકાપણું ઠરે છે, ન્યૂનપણું ઠરે છે અને તેથી તો એને ઈશ્વર પણ જ ઉછેદવા જેવી સ્થિતિ થાય, એટલે સર્વોત્કૃષ્ટ આત્મા ન રહ્યા, પરમાત્મા ન રહ્યા. વળી જીવ અને ઈશ્વરનો સ્વભાવ ભેદ માનતા પણ અનેક દોષ સંભવે છે. બંનેને જો ચૈતન્ય સ્વભાવ માનીએ તો બંને સમાન ધર્મના કરતા થયા, તેમાં ઈશ્વર જગતાદી રચે અથવા કર્મનું ફળ આપવા રૂપ કાર્ય કરે અને મુક્ત ગણાય બે વાત, અને જીવ એકમાત્ર દેહાદી સૃષ્ટિ રચે અને પોતાના કર્મોનું ફળ પામવા માટે ઈશ્વર આશ્રય ગ્રહણ કરે તેમજ બંધમાં ગણાય એ યથાર્થ વાત દેખાતી નથી, એવી વિષમતા કેમ સંભવિત થાય? આ અંબાલાલભાઈએ બીજા પણ તર્ક ઉઠાવ્યા છે આ વિશે. બેનો સ્વભાવ સરખો કે જુદો જુદો? સ્વભાવ સરખો હોય તો જીવને બંધન એવું જ કાર્ય કરતા જીવ બંધાય ને એવું જ કાર્ય કરતા ઈશ્વર નો બંધાય, એ ક્યાં ની વાત લેવા મેળ ખાતો નથી. વળી જીવ કરતા ઈશ્વરનું સામર્થ્ય વિશેષ માનીએ તો પણ વિરોધ આવે છે. ઈશ્વર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ગણીએ તો શુદ્ધ ચૈતન્ય એવા મુક્ત જીવમાં અને તેમાં ભેદ પડવો ન જોઈએ અને ઈશ્વરથી કર્મના ફળ આપવાથી કાર્ય ન થવા જોઈએ અથવા મુક્ત જીવથી પણ તે કાર્ય થવું જોઈએ અને ઈશ્વરને જો અશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ગણીએ તો તે સંસારી જીવો જેવી તેની સ્થિતિ ઠરે, ત્યાં પછી સર્વજ્ઞ આદિ ગુણનો સંભવ ક્યાંથી થાય? અથવા દેહધારી સર્વજ્ઞની પીઠે તેને દેહધારી સર્વજ્ઞ ઈશ્વર માનીએ તો પણ સર્વ કર્મ ફળ દાતૃત્વ રૂપ વિશેષ સ્વભાવ ઈશ્વરમાં કયા ગુણને લીધે માનવા યોગ્ય થાય? જો આ વિજ્ઞાનનો પ્રશ્ન પૂછો, કયા ગુણને લઈને એવું કરે છે કે જગતના મનુષ્યોને કે પ્રાણીઓને એ ફળ આપે છે? અને દેહ તો નાશ પામવા યોગ્ય છે, તેથી ઈશ્વરનો પણ દેહ નાશ પામે અને તે મુક્ત થઈ કર્મ ફળ દાતૃત્વ ન રહે, એ આદિ અનેક પ્રકારથી ઈશ્વરને કર્મ ફળ દાતૃત્વ કહેતા દોષ આવે છે અને ઈશ્વરને દિવ્ય સ્વરૂપે માનતા તેનું ઈશ્વર પણ ઉથાપવા સમાન થાય છે. એમાં ઈશ્વરની માન્યતાની સામે કેટલાક પ્રશ્નો ઉભા કર્યા છે. આ રીતે ઈશ્વરનું સ્વરૂપ કોઈ રીતે મેળ ખાતો નથી. એના ઉપર ગુરુદેવનું પ્રવચન. શિષ્યે કહ્યું કે હવે બીજો પ્રશ્ન પૂછી એ વાત નક્કી કરાવવા માંગે છે કે કોઈ ગુનો કરે તેની શિક્ષા આપનાર ઈશ્વર હોય તો એ વ્યવસ્થા બને, પણ તેમ માનવામાં મોટો દોષ આવે છે. તે પ્રશ્ન હવે શિષ્ય રજૂ કરે છે કે ફળદાતા ઈશ્વર તને ભોગતા પણ સદાય એમ કહી ઈશ્વર તનું ઈશ્વર પણ જ જાય. શિષ્ય કહ્યું કે જળ એની મેળે કાર્ય કરી શકે નહીં, માટે વચ્ચે ઈશ્વરને નાખવો જોઈએ, પણ એમ માનવામાં મને ઘણો વિરોધ લાગે છે. શિષ્ય એટલા તો તૈયાર થયા છે અહીંયા કે આવી રીતે ઈશ્વર પણ સ્વીકારવા જેવો નથી, એમાં તો ઈશ્વર જ મને દોષ આવે છે. આ પ્રશ્ન પર વિસ્તારથી પ્રવચન કર્યું છે ગુરુદેવ. હે, બે દિવસ કર્યું છે. આ તારીખ તો 5મી તો ચાલે છે. ગીતાના પ્રશ્નો ઉઠાવ્યા છે. ઠીક છે, સાત અગિયાર સમય ગાથા ચાલે, બે ત્રણ દિવસ પ્રવર્તન કરી. મુસલમાનો પણ ખુદાને એનું નામ ઈશ્વરના બદલે ખુદા છે, પણ ખુદા કરે તે સાચું. પારસી લોકો પણ ખુદાને માને છે. ઈશ્વર સમૂહ છે, ઈશ્વર આવી રીતે કોઈ ને કોઈ રીતે કલ્પના કરે છે. પારસી લોકો તો અહીંથી આવ્યા છે, ઈરાન ની બાજુ થી આવેલા
ઈરાન
માંથી આવેલા છે, પણ ખુદા ને માને છે. ખુદે ખુદે કેવું કઈ બોલે છે, આમ ખુદા નથી બોલતા, પણ ખુદે કેવું કઈક બોલે છે. એવા પ્રસંગ બને તો કે ભાઈ મુંજાય ત્યારે ખુદા માટે નાખે છે. કઈ રસ્તો ન જોડે ને કઈ સમાધાન ન થાય, પછી આ ભગવાન કે ઈશ્વર કે ખુદા કે બુદ્ધિ અહીંથી માણસ ને સીમિત થઈ જાય છે. શિષ્ય કહ્યું કે જળ એની મેળે કાર્ય કરી શકે નહીં, માટે વચ્ચે ઈશ્વરને નાખવો જોઈએ, પણ એમ માનવામાં મને ઘણો વિરોધ લાગે છે. એમ કહી ઈશ્વરનું નિર્દોષ પણ ઈશ્વર પણ જાય છે, ઈશ્વરપણામાં નિર્દોષ પણ જાય છે. મુખ્ય વાત તો પેલા લોકો સામર્થ બતાવવા જાય છે કે ઈશ્વરમાં સામર્થ ઘણું છે. કોઈ પણ પ્રાણીને શિક્ષા કરે એટલું સામર્થ એનામાં છે, પણ નિર્દોષ પણ નહીં રહે એનું શું, એ પણ વિચારતા નથી. આટલો ન્યાય સમજવાની બુદ્ધિ શિષ્યમાં હવે પ્રગટિ છે. આ શિષ્યમાં એ ન્યાયની બુદ્ધિ પ્રગટિ છે કે આમાં તો વાંધો પડે છે કે રાગાદી રહિત ઈશ્વર તો એવો મધ્યસ્થ હોવો જોઈએ કે કોઈને કોઈના કાર્યમાં પડે નહીં. એટલે તો શિષ્યને નક્કી થઈ ગયું છે કે જગતની ઘાલમેલ અથવા ઈચ્છા કરવા વાળો ઈશ્વર સિદ્ધ થતો નથી. જો ઈશ્વર સિદ્ધ જ હોય, પરનું કાંઈ કરી શકતો જ ન હોય, રાગની ઈચ્છા પણ ન કરે, તો જગતનો કોઈ નિયમતા અને વ્યવસ્થાપક પણ ન રહે, અને શુભ શુભ કર્મ ભોગવવાના કોઈ સ્થાને પણ ન રહે, તો પછી પુણ્ય પાપનો ફળ ભોગવવા પણ રહે નહીં. આ તેની શંકા છે. હવે શુદ્ધ પરમાત્મા એવા પરમાત્મા એવા ઈશ્વરનો વિચાર કરીએ તો ઈશ્વર એટલે પૂર્ણ શુદ્ધ સ્વભાવ છે, એ પરનો અકર્તા છે. હવે બીજા પડખેથી વિચાર કરીએ કે જો પરમાત્મા ઈશ્વર શુદ્ધ છે, નિર્દોષ છે, તો પરનો અકર્તા છે. પણ જો અજ્ઞાન ભાવે જેવું જીવ માને છે તેવું જો ઈશ્વર કરતો હોય તો તેને ઈશ્વર કહી શકાય નહીં, એને દોષિત પ્રાણી ઠરાવવા પડે. કોઈનું કાર્ય કરવાની ઈચ્છા કરે તો તેને ઉપાધિ ભાવ અને દેહધારી માનવો પડે. અંબાલાલભાઈ દેહધારીની વાત લીધી છે. જળાદિના કાર્યો કરવામાં કોઈ ડાયો વ્યવસ્થાપક વચ્ચે નાખીએ તો તે જળ અને જીવની બરાબર દેખરેખ રાખે, કાર્ય કરે, બધાને ફળની વહેંચણી કરી આપે એમ મનાય, પણ તેઓ સાચો અને ડાયો માનવામાં તો મોટો વિરોધ આવે છે. કારણ કે તેમાં ઈશ્વર પરમાત્મા વિતરાગ કોને કહેવો તે પ્રથમ નક્કી કરવો પડશે. અથવા એક ઈશ્વરને કેટલી ઉપાધિ, આખા જગતમાં જીવો ઘણા, બધાને ફળ દે તો એને ઉપાધિ કેટલી થાય? એક કોર્ટ ચલાવી હોય તો કેસના ઢગલા થઈને પીડારી હશે, નિકાલ થતો નથી. આખા જગતના કેસ ચલાવે એની શું દશા થાય? જે લોકો પૂર્ણ શુદ્ધ પરમાત્મા ઈશ્વરને જગતના કાર્યોના ફળદાતા તરીકે સ્વીકારે છે તેને પોતાનું સ્વરૂપ શું છે તેની જ ખબર ખબર જ નથી. માટે ઈષ્ટ કરવું છે કે ઈષ્ટની પૂર્ણતા કેમ હોઈ શકે તેની ખબર વિના લોકો કહે કે અમે આત્માને પરમાત્મા જેવો માનીએ છીએ, તો તેની વાત પરમાર્થ છે, જૂઠી છે. એ વાત આવે છે, આત્મા છે પરમાત્મા છે, ગીતામાં કેટલીક વાત આવે છે, એ વાત કોઈ એમ સમજણ વાળી લાગતી નથી. પણ તેની દ્રષ્ટિએ અજ્ઞાતપણે તે સાચી માને છે. જેને ઈષ્ટ અબાધિત સાધ્યને પહોંચવું છે તેને યથાર્થપણે ઓળખીને એની પૂર્ણતાના લક્ષ્યે શરૂઆત કરવી જોઈએ. ક્યાં એવી વાત જુઓ, તેને ઈષ્ટ અબાધિત સાધ્યને પહોંચવું છે. જે મુમુક્ષુ જીવને પોતાનું ઈષ્ટ અને સાધ્ય અબાધિત હોય એવું પહોંચવું છે, તો તેને યથાર્થપણે ઓળખીને તેની પૂર્ણતાના લક્ષ્યે શરૂઆત કરવી જોઈએ. 51 વર્ષ પહેલા આ વાત આવી છે, રાજકોટના ચોમાસામાં આ વાત આવી છે. પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત કરવી જોઈએ. તે શરૂઆત જ્ઞાન બળનો પુરુષાર્થ કર્યો ત્યારે કહેવાય કે આત્માના પૂર્ણ શુદ્ધ સ્વરૂપનો નિર્ણય વિરોધ રહી થાય ત્યારે. અને એવી શરૂઆત અને જ્ઞાન બળનો પુરુષાર્થ ક્યારે ઉગડો કહેવાય કે એના ફળમાં એને સ્વરૂપનો નિર્ણય થાય ત્યારે. શુદ્ધ સ્વરૂપનો નિર્ણય આ પૂર્ણતાના લક્ષ્યના ગર્ભમાં શુદ્ધ સ્વરૂપનો નિર્ણય પડ્યો છે. ખરેખર તો જેને પૂર્ણતાનું લક્ષ્ય થાય છે એને શુદ્ધ સ્વરૂપનો નિર્ણય થાય. અને શુદ્ધ સ્વરૂપનો નિર્ણય કરી શકે તો સમજવું કે પૂર્ણતાનું લક્ષ્યને બાંધ્યું હતું.
બરોબર,
નહીતર એ વાત બરાબર નથી. નહીતર તો બધા એમ કે ભાઈ અમારે તો મોક્ષ જ જોઈએ છે ને, અમે ક્યાં બીજી એવું માગીએ છીએ. અમારે હવે પૈસા જોતા નથી, હવે અમારે કોઈ રાજપાટ જોતા નથી, અમારે કોઈ સ્વર્ગ જોતું નથી. અરે અમારે દેહ જોતો નથી, અમારે તો વિદેહી દશા મુક્ત દશા જોઈએ છે. સ્વરૂપનો નિર્ણય કરે તો, નહીતર એ વાતમાં કાંઈ માલ નથી. કહેવા માટે જેને ભાવનગર જવું હોય તેને ગામ માર્ગ ને તેની વિધિ જાણવી. પંગડની બાજુમાં છે ને, એટલે દ્રષ્ટાંત લે છે. ભાવનગર અને ઢસાનું બે દ્રષ્ટાંત લે છે, એક પૂર્વમાં છે ને એક પશ્ચિમમાં છે. 50,000 ની હવેલી બનાવવી હોય તો પ્રથમ તેનો નકશો કરવો જોઈએ. એમને ચણવા માંડે ને પાયો ખુદ છે. હે, એ 50,000 નું મકાન એટલે બહુ મોટી વાત કહેવાતી, બહુ મોટું મકાન ગણાય. અત્યારે તો એક ઓરડો જ બંધાય છે માણસ, એટલે પાયો ખોદવાની અંદર કે જેટલા માળ નક્કી કર્યા હોય એના પ્રમાણમાં પાયો ઊંડે જાવો જોઈએ. એક માળનું મકાન બેઠાઘાટનું બનાવે અને હાથ માળની હવેલી બનાવે, બંને નો પાયો એક સરખો હોય નહીં. આ મ્યુનિસિપાલિટી જૂના મકાન ઉપર માલ ચલાવવા નથી દીધું, નકશો પાસ ન કરે. એક માળનું મકાન હોય ને કોઈક મારે ઉપર 4 માળ લેવા છે તો ના પાડે. તમે એક માળનું મકાન બાંધ્યું છે દીદી, પાયો કેટલો નાખ્યો હોય શું ખબર પડે? પછી 4 માળ બાંધો ને પડી જાય તો બીજાને ભાગે, એનું શું કરવું? એટલે બીજો તમારે એકાદ માળ કરવો હોય તો કરો, બાકી 2 માળને રજા નહીં આપીએ એમ કરે. આમ પૂર્ણતાનું લક્ષ્ય રાખવું પડે છે. એવી રીતે શરૂઆત થવી જોઈએ. એમ ઈષ્ટ અબાધિત સાધ્ય એવો આત્મા પૂર્ણ શુદ્ધ કેવો હોવો જોઈએ, એની છેલ્લામાં છેલ્લી પૂર્ણ પવિત્ર દશા શું તે પ્રથમ જાણવું જોઈએ. જોયું, આ પૂર્ણતાના લક્ષ્યમાં દશાની વાત છે, ટીકાળીની વાત નથી. આ ડોક્યુમેન્ટરી આવ્યું, આમ તો પ્રશ્ન પૂછેલો છે. કારણ કે જૂના તો નવા માણસોને તો ખબર ન હોય કે આગળ ગુરુદેવ શું કહી ગયા છે. પછી આ ત્રિકાળી પૂર્ણની વાત બહાર બહુ આવી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ પછી, એટલે પર્યાય બુદ્ધિ એટલે પર્યાય દ્રષ્ટિનો નિષેધ છે એમાં. એટલે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆતમાં પૂર્ણતા દ્રવ્યની લેવી, પર્યાયની ન લેવી. કલ્પના કરે ને માણસ, એમ તો પક્ષ કરવો છે દ્રવ્યનો, તો કૃત્રિમતાથી પણ એનો જ પક્ષ કરે. આ પૂર્ણતાના લક્ષ્યમાં તો ત્રિકાળી દ્રવ્ય લેવું. ગુરુદેવને પૂછ્યું, ના ના, હું અહીંયા પર્યાયની વાત છે, અહીંયા પૂર્ણતાનું લક્ષ્ય એટલે પૂર્ણ શુદ્ધ દશાની મોક્ષની વાત છે. એ મૌખિક વાત થઈ હતી. પહેલે બોલો, આ પૂર્ણતાના લક્ષ્યની વાત જરાક વાંચનમાં લીધી થોડોક વાપો કાયલો. પછી પૂછે ગુરુદેવને તો પૂછી દે ને, ગુરુદેવ કામ જવાબ બરાબર. આ તો પણ 51 વર્ષ પહેલા આ વાત લખાઈ ગઈ છે. અને તેવી જ માન્યતા ને તે રૂપ અંશે વર્તન પ્રથમ થવું જ જોઈએ. એનું નામ પૂર્ણતા ને લક્ષ્ય શરૂઆત છે. આનું નામ પૂર્ણતા ને લક્ષ્ય શરૂઆત છે. પણ શું એના ભાન વિના એ રીતના ઘણા લોકો કહે છે કે અમે ધર્મ માનીએ છીએ અને ધર્મ કરીએ છીએ, આત્માના હિત માટે કરીએ છીએ, અથવા ઈશ્વર અર્પણ યજ્ઞાદિ પણ કરીએ છીએ, ઈશ્વરને અર્પણ કરી દઈએ છીએ, જેટલું સત્કર્મ કરીએ છીએ, ભગવાનને અમે વિનંતી કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ કે તું અમારા ખાતે ન ચડાવતો, અમે તો તારા ચરણમાં આ સારું કામ કર્યું એ પણ તારા ચરણમાં અર્પણ કરી દઈએ છીએ, એવું ક્યાં ચાલે? અનાસક્તપણે સંસારની સેવા કરીએ છીએ એમ ધર્મને નામે કાળા કેર કરે, કેવો શબ્દ હોય, ધર્મને નામે કાળા કેર કરે. આત્માના સ્વભાવને જેમ છે તેમ નહીં માનતા અન્યથા માને, આત્માના સ્વભાવને જેમ છે તેમ નહીં માનતા અન્યથા માને, અને માને કે અમે સાચા, એને પરાણે કોણ સમજાવી શકે? એ સ્વતંત્ર છે ને, એને પરાણે કોણ સમજાવી શકે? લોકોમાં સત્સ્વરૂપ વિશે, આત્મધર્મને વિશે અનાદિનો ભ્રમ ચાલ્યો આવે છે. જોવાની સિદ્ધાંત તૂટે છે ને, એટલે ગુરુજીનો શબ્દ વાપરો છે કે આ તો કાળા કેર કરે છે, સિદ્ધાંત તૂટે છે. માટે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કરનાર સાધક, પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કરનાર સાધક સ્વભાવ ત્યારે કહેવાય કે જ્યારે જીવ એમ માને કે મારામાં દોષ દુઃખ ભૂલ તથા પરની ક્રિયા નથી, સ્વરૂપમાં માત્ર જ્ઞાન સમજણ મારું લક્ષણ છે. આ લક્ષણથી લક્ષ્યનો નિર્ણય કર્યા, માત્ર મારું જ્ઞાન લક્ષણ છે, જ્ઞાનમાં ટકું કે મારું કર્મ છે, અને મારું સ્વાધીન અસંયોગી ચેતન તત્વ રાગાદિ ઉપાધિ રહિત ત્રિકાળ પૂર્ણ શુદ્ધ છે, નિર્ણય કરે એવું લક્ષ્ય અને તે લક્ષ્યમાં ટકી રહેવાનો પુરુષાર્થ, તે મારું કર્મ ને કાર્ય છે. બીજું મારું કાર્ય મારું બીજું કાંઈ પણ મારું કાંઈ પણ કાર્ય મારું નથી, લક્ષ કરવાની. પછી જે શરૂઆત કરે એ આગળ વધે ત્યારે લક્ષ કરે એમ કેવું છે, લક્ષ કરે કે નિર્ણય કરે એમ કે શુદ્ધ સ્વરૂપનું લક્ષ કરે. પણ લક્ષ કોણ કરી શકશે? પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કરી હશે તે એમ કેવું છે. નહીતર તો તત્વનો અભ્યાસ કરનારા નિર્ણય નથી કરતા, વાંચતા વાંચતા કે આત્મા આવો છે, આત્મા આવો છે, કેમ નિર્ણય નથી થતો? કે પહેલા તો લક્ષ બાંધ્યું નથી પૂર્ણતાનું, પછી આ લક્ષ ક્યાંથી થશે? આત્મા હમ છે તો એ બુદ્ધિમાં એમ કેવું છે. એટલે પુરુષાર્થની વાત લીધી છે ત્યાં, શું એવું લક્ષ્ય ને લક્ષ્યમાં ટકી રહેવાનો પુરુષાર્થ, એમ એવું લક્ષ્ય થવું જોઈએ. પછી સ્વરૂપનું લક્ષ્ય થવું જોઈએ, કારણ કે ઓલી તો પર્યાય છે પૂર્ણતાના લક્ષ્યમાં, તો અહીં તો આશ્રયભૂત તત્વનું લક્ષ્ય આવવું જોઈએ. પછી એમ કેવું છે, લક્ષ્ય આવવું જોઈએ એમ કહો, પ્રતિભાસ આવવો જોઈએ એમ કહો, સ્વરૂપ નિશ્ચય થવો જોઈએ એમ કહો, એ બધું એક આર્થ છે. અસ્તિત્વ ગ્રહણ થવું જોઈએ, જુદા જુદા શબ્દો છે. પછી નિર્ણય થાય છે સાથે, પછી થાય છે, પછી પુરુષાર્થ કરે તો એને નિર્ણય થાય. અને લક્ષ્ય કર્યા, પૂર્ણતાનું લક્ષ્ય કર્યા વિના સ્વરૂપનો નિશ્ચય કરવા જાય તો એને નિશ્ચય નથી થતો. આ ક્રમ આવ્યો, આમાં અહીંયા ક્રમ આવ્યો. વિક્રમથી આપણે વિચાર કરીએ છીએ સાથે, વિક્રમનો વિષય અહીંયા આવ્યો. એ જ ધર્મ છે. અત્રે ત્રણ પદના નિર્ણયથી શિષ્યની વિચાર શક્તિ ખીલી છે ને ઉઘડી છે. ત્રણ વાત આવી ગઈ છે, આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કરતા છે. એ ત્રણ પદથી એની વિચાર શક્તિ ઉઘડી છે એમ કે છે. એટલે હવે ઈશ્વરને માનતો નથી એમ કેવું છે. તેથી કહે છે કે ઈશ્વરને પરના કાર્ય કરનારોને ફળ આપનારો માનીએ તો પૂર્ણ પવિત્ર સ્વાધીન અતિન્દ્રિય સ્વરૂપમાં વિરોધ આવે. એટલે પોતે પ્રશ્નકારે પોતે જ વિરોધ રજૂ કર્યો છે કે આ જગત માને છે એવું તો બેસતું નથી, કેવી રીતે કર્મનું ભોગતા પણ ઓછા છે, એની જિજ્ઞાસા છે. વિરોધ આવે કારણ કે નિરૂપાધિક શાંત પદ તે પરમાત્મા પણ છે. તે પદના સાધક ને ખબર છે કે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ ચૈતન્ય ઘન સહજ આનંદમય વિતરાગીપણું મારામાં શક્તિ રૂપે છે અને તે પૂર્ણ ઉઘડી જાય ત્યારે તેમાં કોઈ પણ દોષ ન સંભવે. જે નિર્ણય પૂર્ણતાનો કર્યો છે કે આવું પૂર્ણ થવું છે, તો એવું પૂર્ણ થવું છે ક્યાંથી થવું છે એ વાત સાથે આવશે કે નહીં આવે? શેમાંથી થશે? ધરતી થવાનો પ્રશ્ન આત્મામાંથી એ થશે. કેમ કે એવા આત્મા થાય છે ને, તો ક્યાંથી થાય છે કે એવા એવું સ્વરૂપ છે એમાંથી થાય છે, એટલે એનું અનુસંધાન સ્વરૂપ નિર્ણય સાથે જાય છે. મુદ્દો એ છે કે વર્તમાન અવસ્થા અમાન્ય થાય તો એને પૂર્ણતાનું લક્ષ થાય. કે મારી અત્યારની ચાલતી સ્થિતિ છે એ બરાબર નથી, આ સ્થિતિમાં મારે ન રહેવું જોઈએ, આ દુઃખમય સ્થિતિ છે, આમાં દુઃખ થાય છે, એ પ્રકાર પોતાને આવે તો એ દશા બદલવા માટે વિચાર કરે. તો બદલવી તો કેવી કરવી? જેમાં કદી દુઃખ ન હોય, થોડું પણ દુઃખ ન હોય અને કોઈ દિવસ ન હોય, આ તો સીધી સાદી વાત છે. કોણ પસંદ કરે થોડું દુઃખ ને થોડા ટાઈમ માટે? પ્રશ્ન નથી. તો કે એવું એવી દશા જોઈએ એ વાત સાચી, પણ એવી દશા લાવવી ક્યાંથી? તો એનું મૂળ ગોતવું પડે. રોગ મટાડવો છે મારે, પણ દવા તો જોશે કે નહીં? એવી દવા લાવવી ક્યાંથી? તો કે અંદરમાં ભર્યું છે, આત્મામાં જ ભર્યું છે એમ સ્વરૂપ નિશ્ચય બાજુ આ લક્ષ વાળાને આવવાનું સહેજે બને એમ કેવું. વિતરાગ ને રાગે પણ ન હોય એવો નિયમ છે, એટલે શિષ્ય નક્કી કર્યું છે કે હું પૂર્ણ થાવ તો મારે પણ ઉપાધિ ન રહે. જો જગતની ઉપાધિ રહેતી હોય તો કર્મમંદ રાગાદી દોષથી રહી સ્વાધીનપણે રહી શકાય નહીં, માટે તેમ માનવામાં મોટો વિરોધ આવે છે. જગતમાં અનેક મિથ્યા અભિપ્રાય છે, તેમાં પણ તેમાં એમ પણ માનનારા છે કે યજ્ઞાધિકારીઓથી ધર્મ થાય, અગ્નિકુંડમાં ઉત્તર અગ્નિ કરીએ, ઘી બાળીએ, તેનો ધુમાડો આકાશમાં જાય, તેના વાદળાથી ને વરસાદ રૂપે જગતને પોષણ મળે, શું ઈશ્વર વિષ્ણુવાદી વ્યક્તિને નામે યજ્ઞ કરવાથી જગતના જીવો સુખી રહે, બધા ભેગા થઈને પ્રાર્થના કરીએ તો આપણું હિત થાય, બધાના શરીર નિરોગી રહે, ધન ધાન્યથી તૃપ્તિ થાય, એવી ભાવના કરીએ તો તેમાં આપણું હિત થાય, અને અનાશક્તપણે આમ કર્યા કરીએ, આમ જ કરવું જોઈએ એમ માને છે. આવી પણ જગતની અંદર માન્યતા છે. આ યજ્ઞ આગાદીની માન્યતામાં વેદાંતનો ઉત્તર મીમાંસા નામનો પંથ નીકળે છે, પૂર્વ મીમાંસામાં આત્માની ચર્ચા છે, ઉત્તર મીમાંસામાં આ બધી યજ્ઞ આગાદી ક્રિયા હોમ હવનનો ધમાલ છે, અને એ આગળ લીધું ત્યાં સુધી આગળ લીધું કે પછી પ્રાણીઓને પણ એમાં વાત જીવતા પ્રાણીઓને કાપી. જ્ઞાતાપણું શું? આ તો શું ને, વિકૃતિ આવે તો ક્યાં જાય પછી? સિદ્ધાંત તૂટે એક જગ્યાએ, સિદ્ધાંત તૂટે એક પગથિયું છૂટ્યો, કેટલો નીચે પડશે ગબડીને કેવો મુશ્કેલ છે. ક્યાંનું ક્યાંય જશે? સિદ્ધાંત ને ચુસ્તતા એ બહુ મહત્વનો વિષય છે ધર્મની અંદર. નાતાપણું શું, ચૈતન્યનો ધર્મ શું, તેની તેમને ઓળખ નહીં, અને બીજાથી ગુણ થાય હિત થાય એમ માને છે. પણ વિચાર કરો કે જગતના જીવો ધર્મના બાને ક્યાં ક્યાં ભૂલ કરે છે. કાર્ય થઈ જાય તે જુદી વાત છે, અને કરવું તે જુદી વાત છે. એક સ્વયં થાય છે અને એક કરવું છે, બે જુદી જુદી વાત છે. ધર્મ એટલે આત્માનો સ્વભાવ, જ્ઞાતા છે આત્માનો સ્વભાવ, જ્ઞાતા છે, જ્ઞાતા જાણે, એમાં પરનું કર્તવ્ય આદિરૂપ કર્મ એટલે કાર્ય કરવા પણ હોય નહીં. રાગ ઈચ્છા અને મનમાણી દેહની કે બાહ્યની કોઈ કોઈ ક્રિયા ઠીક છે હું કરી શકું છું એમ માનવું છે મિથ્યા છે. મિથ્યા છે એટલે વસ્તુ સ્થિતિની બહારની વાત છે, વસ્તુના સ્વરૂપમાં એ વાત નથી. ઈશ્વર એટલે પરમાત્મા, મોટો મહિમાવંત, દેહ રહિત, રાગ ઈચ્છા વાસનાથી રહિત, વિતરાગ નિર્દોષ છે. ઈશ્વર કહો અને દોષિત છે એ વાતને મેળ ખાતો નથી કે તમારા ઈશ્વર દોષવાળા ખરા, તો કે નહીં. આ લોકો તો પાછા માયા ને માયા આવી ને બધું ઈશ્વરની માયા ને બધું કઈક લાવે છે, કોઈ ઠેકાણા નથી. એકાશીની ગાથામાં શિષ્ય કહે છે કે આ જગતની વ્યવસ્થા નિયમબદ્ધ ચાલ્યા કરે છે, તે વ્યવસ્થાનું કરતા ઈશ્વરનું હોય તો તેની વ્યવસ્થા ન રહે. શું આના પછીની ગાથામાં જે પ્રશ્ન પોતે ઉભો કરશે, નિયામક ન હોય તો વ્યવસ્થા રહે કેવી રીતે? જીવ પુણ્ય પાપ કરે અને તેનું ફળ ઈશ્વર આપનાર ઈશ્વર ન હોય તો તે ફળ ભગવાનના સ્થાનક પણ ઠરે નહીં. માટે જળ પ્રકૃતિના કાર્ય કરનારો જીવ જેટલા ગુણ દોષ કરે માન્યું કે દોષ અને દુઃખ મારો સ્વભાવ નથી એમ તે ભૂલની માન્યતા ટાળી કે આત્મા રાગ દ્વેષ નો કરતા નથી. જો તેવી ભૂલ કરવાનો સ્વભાવ હોય તો છૂટી શકે નહીં અથવા મટી શકે નહીં. માટે પોતાનામાં દોષ કરવાની યોગ્યતા હતી એ ભૂલ ટાળતા સ્વયં ગુણરૂપ રહ્યો. એટલે યોગ્યતા જુદી વાત છે અને સ્વરૂપ ત્રિકાળી સ્વરૂપે જુદી વાત છે. જે પોતાના નિર્ગુણમાં શાંત અવિકારી ગુણગુણો ભોગવનાર છે તેને વિકારી એવા પુણ્ય પાપનો ભોગતા કેમ કહેવાય? પોતે પરને ન કરે અને ન ભોગવે, માત્ર જ્ઞાનમાં નિરુપાધિક આનંદ અને શાંતિને કરે અને ભોગવે, તો પછી એવો જે સંસારથી મુક્ત દેહાદિ ઉપાધિ રહિત ઈશ્વર એ પરની ઉપાધિમાં કેમ પડે? આવો પરમાત્મા હોય તે કોકની ઉપાધિમાં કરવા પડે, અને એવો ઉપાધિમાં પડવાનો એને રસ પણ શું કરવા હોય? હે, કોઈનામાં રસ લેવાની એને જરૂર નથી. આત્માનો ધર્મ પુણ્ય પાપ રાગ રહી છે તે ભૂલીને તે વિરુદ્ધ ઉપાધિક ધર્મને પોતાનો માન્યો તે અધર્મી થયો. શું આત્માનો ધર્મ તો નિર્દોષ છે, એને પોતાને ઉપાધિ વાળો દોષિત માન્યો અધર્મી થયો. આત્મા જ્ઞાન માત્ર જ્ઞાતા છે તેને ભૂલીને બીજું કાંઈ કર્તૃત્વ માને એને પોતાનો અનાદર કર્યો છે, સ્વરૂપનો અનાદર કર્યો છે અને પરાધીનતાનો આદર કર્યો છે. એ પ્રશ્ન કરતા ગુરુદેવ ઘણી વાર પૂછતા આવી રીતે પ્રશ્ન કરીને કે ભાઈ અમે તો તારી સ્વતંત્રતાને નિરૂપણ કરીએ છીએ, સ્થાપીએ છીએ, તો તને શું દુઃખ થાય છે એમાં? જો અમે તારી પરતંત્રતા સ્થાપીએ તો તું વાંધો લે કે શું કરવા અમને પરતંત્ર બનાવો છો, પણ અમે તો તારી સ્વતંત્રતાને સ્થાપીએ છીએ પછી તું શું કરવા વાંધો લે? અમને સમજાતું નથી. શું એક માણસને મદદ કરો એ વાંધો લે તો કેવું વિચિત્ર કહેવાય, એને નુકસાન કરો તો એ વાંધો લે કે ભાઈ તમે મને નુકસાન શું કરવા કરો છો, મેં તમારું શું બગાડ્યું છે? પણ એનું સારું કરવાની વાત આવે ને એ વાંધો લે તો કેવી વિચિત્રતા કહેવાય એમ કે. આનું નામ અજ્ઞાન છે, એના હિતની વાત એને રૂચતી નથી. રૂચતી નથી એમ નહી, એને હિતની વાત કરે એની સાથે તકરાર કરે, એના ઉપર દોષારોપણ કરે, એનો અવર્ણવાદ કરે, તો વિચિત્રતા છે. અજ્ઞાનની વિચિત્રતા જોવા જેવી છે. તીર્થંકરોનો, સત્પુરુષોનો, જ્ઞાનીઓનો, સંતોનો અનાદર ને અવર્ણવાદ થયા છે જગતમાં. એ તો કોઈ જગતનું હિત કરનારા તો કોઈ છે નહીં, પણ એક અજ્ઞાનની આ વિચિત્રતા છે. કુદરત છે ને કઈ અહીંયા કહે છે કે પરાધીનતાનો આદર કર્યો છે. હવે જીવ જયારે પોતાનું સ્વાધીન નાતાપણું બધા વિરોધોને ટાળીને જેમ છે તેમ સમજે ત્યારે પરનો પુણ્યપાપ રાગાદીને ઉપાધિનો કરતા પોતાને માનતો મટે. છતાં અમુક કાળ સુધી તેને દયા દાન પુણ્યાદિના વિકલ્પ અને ક્રિયા ઉદય મુજબ થઈ જાય તે કરવાની ઈચ્છા પણ ઉઠે, ઈચ્છા પણ સહેજે ઉઠે, થાય પણ ખરા અને કાર્ય પણ થઈ જાય, છતાં તે કાર્યને પોતાનું માનતો નથી, મારા સ્વરૂપનું કર્તવ્ય નથી, એમાં પરમાર્થ માનતો નથી, એમાં આત્માનું કલ્યાણ છે એમ માનતો નથી અને એનાથી ગુણ માનતો નથી. અજ્ઞાનીઓ માને છે કે અમે અનાસક્તપણે કરીએ છીએ, અમે કરાવ્યું અને અમે આ ઠીક કર્યું એમ પુણ્યાદિ પ્રભાવ કરવામાં મીઠાશને લીધે છે તેવો આત્મ સ્વભાવની અનંતી હિંસા કરે છે. એનો આત્મા હિંસામાં એટલે જ્ઞાન અને આનંદ પ્રાણની એની અનંતી હિંસા થાય છે. નાતાપણાનો અનાદર કરવાથી હવે પછીના ભવે અવશ્ય મૂંડ થવાના છે. સ્વભાવનો વિરોધ કરવાથી ભવિષ્યમાં એ મૂંડ થઈ જશે, જ્ઞાનાદી મૂંડાઈ જશે. હા, અનંતી હિંસા ચાલુ છે, ખબર નથી એટલે એની હિચકિચાટ આવતી નથી, નહીં તો અચકાટ આવ્યા વિના એ નહીં કરે. અનંતી હિંસા થાય છે, એક પ્રાણીનું ગળું મળે અરે રાતે થઈ જાય, અહીંયા આત્માનું ગળું મળે કઈ નહીં, જેવું વિચિત્રતા. લોકો કહે છે કે અમે આત્માને બરાબર માનીએ છીએ, નિશંક માનીએ છીએ, અમારી શ્રદ્ધા સાચી છે, પણ દોષ શું છે? પોતાના અભિપ્રાયની ખતમણીમાં ક્યાં ભૂલ છે તે જાણતા નથી, માટે તે ઊંધા નિશંક તો ખરા, નિશંક ખરા પણ ઊંધા નિશંક ખરા એમ કહે છે. જો આત્માને જે જાણતો હોય, આત્માને સ્વીકારતો હોય, એને પોતાના દોષની ખબર પીડ્યા વિના એની આત્મા સ્વરૂપે શુદ્ધ છે, નિર્દોષ છે એવું સ્વરૂપ જાણ્યું એને અવસ્થાના દોષ જાણ્યા વગર કેવી રીતે જાય? આ તો સૂક્ષ્મ સ્વભાવ છે, નિર્દોષ સ્વભાવ તો સૂક્ષ્માતે સૂક્ષ્મ છે, દોષ તો સ્થૂળ છે. સૂક્ષ્મને જાણે અને સ્થૂળ ન જણાય એમ કેમ બને, કેવું બની શકે? આત્મા જ્ઞાન વિના કઈ કરતો નથી, આત્મા જ્ઞાન વિના કઈ કરતો નથી, કરી શકતો પણ નથી. અને રાગ રહીત છે, સ્વરૂપે સ્વાધીન છે, પોતાની શાંતિ અને આનંદ નો એ કરતા છે, એવું જેને સ્વરૂપનું યથાર્થપણે ભાન નથી તેવો જરૂર અજ્ઞાન વડે રાગાદિક ના કરતા થાય છે. તેવો અબ્રહ્મચારી છે, હિંસક છે, લોકો બધા અવગુણ એને લાગુ પડે છે. જે મિથ્યા દ્રષ્ટિને અજ્ઞાની છે એને બધા અવગુણ લાગુ પડે છે, જ્ઞાની છે ને સમ્યક દ્રષ્ટિ છે એના બધા ગુણ લાગુ પડે છે. પરમાત્મા પણ એને કહેવાય છે, 143 માં કીધા ને પરમાત્મા, પક્ષાંતિ ઉત્ક્રાંત થયા પછી પરમાત્મા કીધા કે નહીં. લોકો ધર્મના નામે સાચા ન્યાયનું ખૂન કરતા હોય છે, કાળો કેર કીધો ને, એટલે લોકો ધર્મના નામે સાચા ન્યાયનું ખૂન કરે છે. જેમ સ્વભાવ છે તેમ ન માને અને ઊંધી ખતવણી કરે તો તેને સદાય અન્યાયની હાજરી છે અને ન્યાયની એને ગેરહાજરી છે. અહીં આ ગાથામાં જિજ્ઞાસુ શિષ્યનો પ્રશ્ન છે કે જગત નિયંતા ઈશ્વર માનીએ અને કર્મના ફળને ઈશ્વર આપે એમ માનીએ તો ત્યાં ઈશ્વર પણ રહેતો નથી, એ ખૂન થાય છે ઈશ્વરનું ત્યાં, કારણ કે ઈશ્વર તો રાગાદિ રહિત કેવળ જ્ઞાન સ્વરૂપ રૂપી જ્ઞાન ઘન શુદ્ધ સ્વભાવે એનું નામ ઈશ્વર છે, એ તો જ્ઞાન ઘન છે. વિદ્રાગી પ્રભુ છે, તે પ્રકૃતિના ફળ દેવાની પ્રવૃત્તિ કેમ કરી શકે? જો તેમ માનીએ તો તેને દેહાદિ તુષાદિ ઉપાધિ વાળો માનવો પડે. ત્યાં તો બધા શું છે, ઊંધી માન્યતામાં ઈશ્વરને કરતા માન્યા પછી ઘરમાં એક ચીજ ખોવાઈ ગઈ હોય, શું એક ચીજ ખોવાઈ ગઈ હોય, વીતી કે શું કેવું સામાન્ય વસ્તુ ન જડતી હોય, એટલે ભગવાન ઉપર નાખી દે, એ ભગવાન જો આ મને ગૂંચી દે તો હું તને નાળિયેર ચડાવીશ કે તેલ ચડાવીશ કે હું તને આટલું આમ કરીશ, આટલા દીવા કરીશ તારી પાસે ઘીના, આટલા દીવા પાંચ દીવા કરીશ, એમાં એમાં પછી હાલે કે આ તો હવે ભગવાનને ઝીણા ઝીણા કામ આવડો. મોટો ભગવાન જેને આપણે મંદિરો બંધાવીને પગે લાગીએ અને ઘરમાં વાસીદુ એની પાસે ઘટવું, એક ચીજ ખોવાઈ ગયું હોય, છૂટ પડી ગયું હોય તો વાસીદુ કાઢો તો મળી જાય, અંજવારી કાઢે અને કચરો ભેગો કરીને જોવે તો અંદરથી છૂંક જડી જાય, ઘરમાં ઘરમાં પડી હોય તો આમ ન દેખાતી હોય તો અંજવારી કાઢી લે, એવી છૂંક જડે એવું કામ વાસીદુ કાઢવાનું કામ કે ઈશ્વરને હુંકમાં. બુદ્ધિવાળા અત્યારે તો લોકો શું છે, બુદ્ધિવાદનો જમાનો થઈ ગયો, એટલે આજે જૂની માન્યતામાં આવું ચાલતું હોય તો પછી છોકરા ઉમશ્કરી કરે, આ ભગવાન પાસે અંજવારી કઢાવો છો ને તમે, આવું તો હાલતું હશે ક્યાંય, શું બે ને ઉમશ્કરી કરે. એટલે અત્યારે નવી પેઢીમાં આ બધું અંધશ્રદ્ધા ચાલે એવું નથી. શ્રીમદજીના અનુયાયીઓમાં પણ ભક્તિનું બહુ ચાલ્યું, હવે બુદ્ધિવાદનો જમાનો છે, જે નવી પેઢી આવે એ પૂછે છે શું આમ કેમ આમ કેમ આમ કેમ. આપણી વાતો પણ સાહિત્ય ઘણું છે, વક્તાઓ છે, પાર્થ ફેલાણી, બુદ્ધિ સહિતનો વિષય છે આપણો, તો બુદ્ધિપૂર્વક સમજવાનો અધ્યાત્મનો વિષય છે, વાત કરે છે તો કંઈક સમજીને વાત કરે છે એવું લાગે છે, એમ ફેર પીડે છે, વચ્ચે એનું સાંભળવું જ નથી. કાંજી સ્વામી કે છે ન સાંભળાય, શ્રીમદ કે છે એવું નથી, કોણ શું કે છે, રાણો શું કે છે, રજનીશ શું કે છે, આ શું કે છે, બધાનું જોવે, બધાનું વાંચે, બુદ્ધિથી વિચાર કરે છે, આખો યુગ પલટાણો છે. એમાં પછી અંધશ્રદ્ધા ચાલે, અંધશ્રદ્ધા ટકે નહીં એની અંદર, કે ભજન કરો, ગીત ગાઓ, ભક્તિ કરો એટલે કલ્યાણ થઈ જશે એ પછી ચાલે એવું નથી. એટલે એને પ્રકૃતિ ફળ દેવાની પ્રવૃત્તિ કેમ કરે ઈશ્વરને? જો એમ માનીએ તો તેને દેહાદિ ઈચ્છાદિ ઉપાધિ વાળો માનવો પડે. કોઈનું કાંઈ કરવું એમાં તો શુભ શુભની ઈચ્છા આવી, ઈચ્છા કરવામાં મન આવ્યું, મન છે તેને દેહ છે અને પરમાત્મા તો અસંગ અને સ્વાધીન છે, અરૂપી છે, તેને જો પરના સંગવાળો ઈચ્છાવાળો કર્તવ્યવાળો માનો તો ઘણા ઘણા વિરોધ આવશે, અનેક વિરોધ આવશે. આમાં તો પોતાને પણ નિરુપાધિક શાંત વિતરાગ પરમાત્મા થવું છે, તો જેને પોતાનું હિત કરવું હોય તેને પ્રથમ યથાર્થ નિર્ણય કરવો પડશે. સિદ્ધ પરમાત્મા જેને આવું હિત કરવું હોય, આવા પૂર્ણ થવું હોય, એને સ્વરૂપનો નિર્ણય કરવો પડશે. સિદ્ધ પરમાત્મા અસંગ રૂપી દેહ રહિત પૂર્ણ શુદ્ધ નિત્ય વિતરાગ છે, એવો પોતાનો આત્મા પણ પૂર્ણ શક્તિ રૂપે સ્વભાવે છે એમ માનવું પડશે. આત્મા સ્વતંત્ર સ્વરૂપે જ્ઞાતા છે, તે પરનું કાંઈ કરી શકે જ નહીં. ત્રણ કાળ ત્રણ લોકમાં બીજાનું કોઈ કાર્ય કરી શકે નહીં. જેમ આત્મધર્મનું સત્ય સુખ જોઈતું હોય તેને અવિરોધી સ્વભાવને માનવો પડશે, જેને આત્મધર્મનું સત્ય સુખ જોઈતું હોય તેને અવિરોધી સ્વભાવ માનવો પડશે, જેને પોતામાં પરનું કર્તવ્યપણું, રાગપણું, પુણ્યપણું, દયાપણું, રાગીદ્વેષીપણું વગેરે માન્યું છે તેને ઈશ્વર જગતનો કરતા હોય, ફળદાતા હોય એમ જ માન્યું છે, એ ઈશ્વરને માનતો થઈ જશે, આજે નહીં ને કાલે માની જશે, તેને તે માન્યતા ટાળવી પડશે. આ ક્યાંથી બધા દેવદેવલા ઘૂસી ગયા? દેવ દેવલા જૈન સંપ્રદાયમાં ક્યાંથી ઘૂસ્યા? કે એને પોતે પોતાને રાગી દ્વેષી પણ દયાદાન વાળો માયનો, એમાંથી હું બીજાને મદદ કરું, બીજા મને મદદ કરે, હું જો મારાથી ગરીબ હોય એને મદદ કરું તો આ દેવ દેવલા મારા કરતા વધારે શ્રીમંત છે, વૈભવ વાળા છે, મને મદદ કરે, હું બીજાને મદદ કરું, એમ આવ્યા વિના એને તે માન્યતા ટાળવી પડશે. વર્તમાનમાં પણ રાગ દ્વેષ મમત્વ રહીત શુદ્ધપણે શાંતપણે કેવળી ભગવાન દેહધારી છતાં વિતરાગપણે રાગના વિકલ્પ ઈચ્છા રહીત રહી શકે છે. જ્યાં આત્માનું પૂર્ણ ઐશ્વર્ય દેહ રહીત રાગીપણું પ્રગટ છે તો પછી ત્યાં તો ઉપાધિ માનવી મિથ્યા ને ખોટું છે. તિર્મય ગુણ સ્થાને જો ઈચ્છા રહીત અને દેહ સહિત હોય તો દેહ છૂટ્યા પછી પછી ઉપાધિ એને લાગુ વળગે, એ વાત તો કોઈ રીતે મેળ ખાઈ દી. કેવી કેવી દલીલ આપે, ઘણા લોકો કહે છે કે અમે આત્માને માની, પણ ભાઈ આત્મા એટલે આત્મા સિવાય પરનો બધો અભાવ તે આત્મા, આત્મા એટલે અનાત્મા સિવાય એકલો આત્મા તે આત્મા, એને આત્મા કહે. જ્ઞાન સિવાય કઈ કાર્ય કરે નહીં, તેથી જ્ઞાન ના આનંદ વિના કઈ અન્ય નો ભોગતા નથી. એ અસંગ સ્વાધીન તત્વ કેવું હશે તેનો વિચાર કર્યો છે. ઇન્દ્રોના બધા સુખ અને તીર્થંકર પદવીનું પુણ્ય એવા પુણ્ય ભાવ રહીત પુણ્યની ઈચ્છા રહીત આત્મા છે. બધા આત્મા જાતિ અપેક્ષા એ પરમાત્મા છે, પણ જ્યારે પોતાનું પૂર્ણ સ્વાધીનપણું સમજીને પૂર્ણને પામવાનો તે જાતનો પુરુષાર્થ લાવે તો પૂર્ણ પવિત્ર થઈ શકે છે. પણ પ્રથમથી જે પૂર્ણ પદ છે તેને ઉપાધિ વાળું માને, જે પૂર્ણ પદ પરમાત્મા પદને ઉપાધિ વાળું માને તે રાગ રહીત કેવી રીતે થાય, એને તો ઉપાધિ રહીત થવાનો અવસર આવતો. મારામાં પુણ્ય પાપ રાગનો અંશ પણ નથી, એટલે કે મારે ઇન્દ્ર આદિના સુખ પણ જોતા નથી, એનું ફળ છે ને રાગનું ફળ. મન ઇન્દ્રિય દેહાદિની સહાયની મને જરૂર નથી, એમ સર્વ વિકાર અને વાસનાથી ભિન્ન થઈ હું શુદ્ધ છું એવી હા લાવો. આમ પાછા જન્મ મરણ જોતા નથી અને ઇન્દ્રિયો મારી હાજરી રહે ને મને ઇન્દ્રિયના વિષયો પણ મને બધા મળતા રહે, અને વળી કહે છે કે મારે મરણ જોતું નથી. દેહના સાધનો અવયવો તો ઇન્દ્રિયો અને પર પદાર્થો એની ઈચ્છા રાખીને દેહ જોતો નથી, મારે મરણ જોતું નથી. દેહ જોતો નથી તો મરણ આવ્યા વિના રહે નહીં. એટલે દેહ રહિત સ્વરૂપ છે એની ભાવના હોવી જોઈએ એમ કહે છે. જેવું સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ છે તેવું મારું સ્વરૂપ છે, એમ જેવું આત્મા છે તેવું માનવું હોય તો તેને બધા વિરોધ રહિત નિર્દોષતા તે મારું તત્વ છે તેની હા પાડવી પડશે. જેટલા વિપર્યાસ છે અવિરોધમાં જેમાં જેટલી ખામી છે, જેટલા વિપર્યાસ છે એ બધા દોષના મૂળિયા છે, ત્યાંથી સુખ આવશે નહીં, સ્વરૂપનું સુખ નહીં પ્રગટે એમાંથી. પ્રથમ યથાર્થ સ્વરૂપની પ્રીતિ કરવી જોશે. જેને સાચું પરમહિત જોઈએ છે તેને તે રૂપ માન્યતા અને તે જાતના સ્વાધીન પુરુષાર્થનો અંશે પણ કારણ પોતાના વિશે લાવવું પડશે, એટલે ઉત્પન્ન કરવું પડશે. અંશે પણ પુરુષાર્થ ન કરે તો એટલી વાતો છે એમ કે છે. પુરુષાર્થ સહિત આ વાત છે, સ્વરૂપની વાત પુરુષાર્થ સહિત છે એમ કેવું છે. આ એક ગુરુદેવ પહેલેથી આ સ્થાપે છે. જોકે જ્ઞાનીની વાણી તો હંમેશા પુરુષાર્થ પ્રેરક જ હોય, પણ અહીંયા તો શરત કરે છે કે જો તારે આત્માના શુદ્ધ સ્વરૂપની વાત કરવી હોય અને શુદ્ધતા તારે જો પ્રગટ કરવી હોય તો પુરુષાર્થ સહિત હોવું ઘટે છે. માત્ર જાણી લઉં, માત્ર સમજી લઉં, માત્ર મારા કુતૂહલનું પોષણ કરી લઉં એમ ને, એ વાત બરાબર નથી એમ કેમ. આમાં કઈ મન વાણી દેહ નો પુરુષાર્થ નથી, આત્માનો પુરુષાર્થ છે તેમાં મન વાણી દેહ નો પુરુષાર્થ નથી. ઈશ્વર કઈ કરી દે તેમ નથી, એ ઘણા ઘણા પ્રકારે બીજું માને છે. આત્મામાં પ્રકૃતિના વિભાવ ભાવની એટલે કે વિકારી કાર્યની ખતમણી કરે છે, તે દોડીને દુર્ગતિમાં જાય છે. ગુરુદેવ એકવાર રાણપુર પધાર્યા હતા, રાણપુર જવાનું થયું વતન થયું એટલે તો ખાસ થયું. પછી અમારા ઘરે ચર્ચા ગોઠવી, બીજા મુખ શું આવ્યા હોય ને પછી રાત્રે તો ગુરુદેવ ને કઈક સાદા સાદા હારા હાથે કઈક ચર્ચા પૂરી થઈ ગઈ કે શિયાળો કે ગુરુદેવ છે. શું કરવું, હાડા થાય ત્યાં શું કરે બધા, આપણે બધી ચર્ચા કરીએ બધા ઘરે આવ્યા. પછી આવી બધી કોઈ વાત ચાલી ઘરે, તો ત્યાં ભાઈજીનું તમારે તાવજી ગયું, ભાઈજીનું ઘર એ તો બધા સંપ્રદાય પ્રમાણે ઈશ્વરનું બધું માનતા. ચર્ચા ચાલી મને તો ભગવાનને માનવાના નહીં, ભગવાનને માનવાનું આ લોકોએ તો છોડી દીધું. દીકરો થઈ આ બાજુ બોલાશે વસંતભાઈ, એને છોડી દીધું, તમે છોડી દીધું, આપણે છોડી દીધું, આપણે ચાલુ રાખ્યું, પણ આમાં કાંઈ આ બધા અહીંયા આવ્યા આવું આપ આવી વાતો કરવા આવ્યા તો આમાં છે શું, જરા કુતૂહલ તો થાય ને, આવી બધી વાતો ચાલે છે. પછી આ વાત કરી હતી, દોડીને દુર્ગતિમાં જાય છે, બીજું કાંઈ વાંધો નથી. પણ હવે તમે સગા છો તો તમને, તમે મરીને ઢોર ઠાકરમાં જાઓ એ કઈ ઈચ્છવા જેવી વાત છે? સગા હોય એ મરીને ઢોર ઠાકરમાં જાય ઈચ્છવા જેવી વાત છે? પશુ પશુ તિરિયંચમાં ન સમજે, તિરિયંચ તો જૈન પરિભાષાનો છે, ઢોરમાં ઢોર થઈ જાય, પશુ પક્ષી થઈ જાય, એવું તો કેમ ઈચ્છે? આપણો દીકરો ઢોર થાય, આપણો કોઈ બાપ ઢોર થાય, આપણો કાકો કોઈ ઢોર થાય, મા પશુ પક્ષી થાય, કોણ આ છે? મને માનવું એમ માનું, પણ આમાં થવાનું આ છે. ઇતિહાસનું ફળ તિર્યંત ગતિ છે, ઇતિહાસનું ફળ તિર્યંત ગતિ છે, જાણે કશું તો એમાંથી બચવાની વાત એમ. એમાંથી આનું કારણ આમ થાય, આમાં તો એમ છે, વિજ્ઞાન આવું છે. આ શું કરવા, આ પ્રાણીઓ તિર્યંત છે, આવી માન્યતાને લીધે થયા. કઈક આપણા લાભની વાત કરે છે, વાત કઈક આપણા લાભની વાત છે, એવી ચર્ચા ચાલી. દોડીને તિરિંજ ગતિમાં જાય છે, શું કે છે, દુર્ગતિમાં જાય છે. કોઈ બહારથી પુણ્યાદિના જોવથી પોતાની દ્રષ્ટિ વડે સરખું અનુકૂળ ફાળતો હોય, માનતો હોય કે અમે બીજાની દયા પાળીએ છીએ, બ્રહ્મચર્ય સત્ય વગેરે લૌકિક નીતિ પાળીએ છીએ, પણ તે આત્મ સ્વરૂપના અભાન વડે બીજાથી સારું માની રહ્યો છે, તે પોતાના સ્વભાવની ઘાત કરી રહ્યો છે. પરમાર્થમાં પુણ્ય પાપ ભાવ ઉપાધિ છે, બંધભાવ છે. લોકો બાહ્ય દ્રષ્ટિના ઊંધા બળ વડે મોહભાવની મસ્તીના થનગનાટમાં એમ માને છે, એમાં રાખે છે ને, એમાં પણ રાતે અમે મોટો ઉત્સવ કર્યો, મોટો પાટોત્સવ કર્યો, મોટા રથયાત્રા કાઢી, ફલાણું કર્યું, ભીગણું કર્યું, કે આત્મા આવો પુણ્યવાળો છે. તેને જ્ઞાની કહે છે કે ભાઈ રે, તું ઊભો રે, ઊભો રે, દોડમાં તું દુર્ગતિમાં જવા માટે દોડમાં તું, ભાઈ રે તું ઊભો રે, કાંઈક વિચાર, તું જેનાથી માને છે તે તો મંદ ભાવ છે, પ્રકૃતિનો વિકારી ઉપાધિ ભાવ છે, એ તારું તારું સ્વરૂપ નથી, પરની ઉપાધિ તે બોરી છે. પ્રશ્ન કરે છે કે તો શું આત્મજ્ઞાન થાય તેને પુણ્ય દાનાદી શુભ કાર્ય ન કરવા? આ પ્રશ્ન તો સામાન્ય રીતે આવે છે. ઉત્તર કે કોઈએ પ્રકૃતિના એ કાર્ય કર્યા જ નથી, ખરેખર તે બીજાના પરપદાર્થના કાર્ય તે કર્યા જ નથી, માત્ર અભિમાન જ કર્યું છે. જ્ઞાનીને પણ થઈ જાય છે, પણ તે અહંપણું કરતા નથી. જ્ઞાનીને એવા પુણ્યદાનના ભાવ થઈ જાય છે, પણ એમાં અહંપણું કરતા નથી. ભાવ થાય પોતાને, અને અહંપણું ન થાય એનો ઉપાય શું? કે ઉપાય વસ્તુના સ્વરૂપનું જ્ઞાન કરવું, તે કે આત્મા કરી શકતો નથી. આ તો એક વિકલ્પ આવી ગયો, એક પુણ્યનો દયાનો દાનનો કોઈ વિકલ્પ આવી ગયો, પણ એ કાર્ય આત્મા કરી શકે છે એમ તો વસ્તુ સ્થિતિ છે નહીં. જો વસ્તુ સ્થિતિને અવલંબે તો પુણ્ય થાય, ક્રિયા થાય, છતાં અહંપણું ન થાય. અને જો વસ્તુ સ્થિતિને સમજે તો અહંપણું થયા વિના, મેં કર્યું ને, ચોખ્ખું મેં આપ્યું છે, ચોખ્ખું મેં દયા પાડી છે, નહીતર આમ થઈ જ જાત, આ મરી જ જાત, માન બચાવ્યું હોય ને, શું આવ્યા વિના. નાનીને પણ થઈ જાય છે પણ તે અહમપણું કરતા નથી. એટલે પુણ્ય ભાવ થઈ જાય છે પણ અહમપણું કરતા નથી. જ્ઞાની ગ્રસ્ત હોય ત્યાં લગી તેવો સુજોગ થઈ જાય, જ્યાં સુધી જ્ઞાનીને પણ પોતાના શરીરનું શરીરના સંબંધીઓના કાર્યની ઉપાધિ છે ત્યાં સુધી એને બહારમાં દયાના દીના વ્યવહારના સુખ ભાવ પણ આવ્યા વિના રહે નહીં. છતાં તેને કર્તવ્ય માનતો નથી. થાય તેને કેમ રોકાય, થઈ જાય છે એને તો કોઈ રોકવાનું સાધન, એ તો અનિવાર્યપણે થાય છે. આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે, એ જ્ઞાનમાં ટકીને જ્ઞાતા પણ એ જ્ઞાનને જાણ્યા જ કરે તે તેનું નિત્ય કાર્ય છે. પોતે સ્વાધીન સ્વરૂપ છે, જગતનો સાક્ષી છે. જેવા કેવળ જ્ઞાની પરમાત્મા જગતના સાક્ષી છે તેવા જ સર્વ જીવાત્મા પોતાના મુક્ત સ્વભાવમાં સ્વાધીનપણે સ્થિત થવાની શક્તિ ધરાવે છે. બધા આત્માને એવું થવાની શક્તિ છે. કોઈ જીવ બીજાનું સુધારી કે બગાડી શકતો નથી. જો સુધારી બગાડી શકે તો આ પરિસ્થિતિ જગતની હોઈ શકે નહીં. પણ માત્ર જાણે છે, સાક્ષીને ઘાલમેલ કરવાની ન હોય, સાક્ષીને ઘાલમેલ કરવાનો ન હોય. લોકો સંસારની ઉપાધિનો ઘણો ઘણો વિચાર કરે છે પણ પોતાનું સ્વાધીન સત્વ શું છે તેનો વિચાર અને નિર્ણય કરતા નથી. સંયોગનો ઘણો વિચાર કરે પણ સ્વરૂપનો એટલો વિચાર કરતા નથી. જેની માન્યતામાં ઈશ્વર બીજાને ફળ આપનારો, જગતની વ્યવસ્થા રાખવા વાળો, ઉપાધિ વાળો માન્યો છે તેણે પોતાનું સ્વરૂપ પરાધીન, ઉપાધિ વાળું અને રાગ વાળું માન્યું છે. કારણ કે જે જીવ ઈશ્વર પરમાત્મા થાય તેને એક ઈશ્વર રૂપ થઈ તે ઉપાધિ વાળા કાર્ય કરવા જોઈએ. ઈશ્વર કર્મને આપણા ફળ આપે એમ ગણીએ તો ત્યાં શુદ્ધતા એટલે ઈશ્વરનું ઐશ્વર્ય જ રહેતું નથી, એ તો પામરતા થઈ ગઈ. કેમ કે જગતના જીવો કોઈ પાપ કરે અને તેને ફળ દેવાદી ઉપાધિ પ્રપંચમાં પ્રવર્તતા ઈશ્વરને દેહાદી અનેક પ્રકારનો સંગ થવો સંભવે છે. આપોઆપ જ એને દેહ ધારણ કરવો પડે અને તેથી યથાર્થ શુદ્ધતાનો ભંગ થાય છે. કદી એમ માની લઈએ કે ઈશ્વર એક જ છે તેને તે બધું કરે છે, તેનો વિચાર કરીએ તો પણ દોષ આવે છે. મુક્ત જીવો તો બધા નિષ્ક્રિય છે, અર્થાત પ્રભાવવાદીના કરતા નથી. તો પ્રભાવવાદીના કરતા થાય તો ઈશ્વરને સંસારની અને રાગીપણાની પ્રાપ્તિ થાય. તેમજ ઈશ્વર પણ પરને ફળ દેવા આદિ રૂપ ક્રિયામાં પ્રવર્તે તો તેને પણ પ્રભાવવાદીના કરતાપણાનો દોષ અને પ્રસંગ આવે. તેથી તો તેનું ઈશ્વરપણું જ ઉછેદવા જેવી સ્થિતિ છે. એટલે એનું ઐશ્વર્ય રહેતું નથી. એ જગતના પ્રાણી જેમ બીજાનું કાર્ય કરવાનું માને છે એવું જ માનુષીકરણ જેને કહેવાય છે. મનુષ્ય જેવો જેને ઈશ્વરને માન્યો એટલે મનુષ્ય પામર છે તો ઈશ્વર પણ પામર થઈ ગયા એમ કહેવાય છે. ઈશ્વરનું ઈશ્વરપણું રહેતો નથી.
ભગવાન